నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభవాన్ కృదావ నిలుసనిదాత.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સમયસારમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે, એમાં ગાથા 93 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આગળ સ્વાધ્યાય આપણે લઈએ. અહીંયા હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને એના ઉત્તર રૂપે આ ગાથા 94 કહેવામાં આવે છે. 93 ગાથાની અંદર 92 ગાથાની અંદર પણ વાત એ આવી હતી કે ભગવાન આત્મા આ વિભાવ ભાવ વિકારી ભાવથી જુદો છે અને એ ભાવ એ પૂદગળ પરિણામ છે એમ કહેવામાં આવ્યું હતું. અને એવા પૂદગળ પરિણામને અજ્ઞાની જીવ પોતાના માને છે, પણ જ્ઞાની જીવ તો ભેદ જ્ઞાનને કારણે એ ભાવથી પોતે જુદો છે એમ એ માને છે અને એમ એ કરતા થતો નથી. 92 ગાથામાં અજ્ઞાની જીવની વાત લીધી, 93માં જ્ઞાની જીવની વાત લીધી. 92ની ગાથામાં એમ દર્શાવ્યું કે એ રીતે અજ્ઞાનને કારણે એ ભેદ જ્ઞાન નહીં હોવાથી મિથ્યાત્વ આદિ રાગ દ્વેષના જે પરિણામ છે એ પૂદગળના પરિણામ હોવા છતાં પણ તેને પોતાના માને છે અને પોતે એ રૂપે પરિણમે છે એમ એવા ભાવોનો એ કરતા થાય છે, એટલે એને ભાવ કર્મ બંધ પડે છે. અને 93મી ગાથામાં પછી જ્ઞાનીની વાત લીધી અને એમાં એમ કહ્યું કે જ્ઞાનીને ભેદ જ્ઞાન છે અને ભેદ જ્ઞાનને લીધે એ ભાવો રાગદ્વેષ આદિના ભાવો જે પૂદગળ પરિણામ છે એ પૂદગળ પરિણામને માત્ર જાણવાવાળો જ્ઞાતા થાય છે, એને પોતાથી જુદા ભિન્ન જાણે છે પણ એ રૂપે પોતે થતો નથી, એ પરિણામો પોતામાં આવ્યા નથી એમ એ ભાવોનો એ કરતા થતો નથી, એટલે એ રીતે એ ભાવ બંધ કરતો નથી. હવે આ વાત લીધી કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે, અજ્ઞાનને કારણે આવા ભાવબંધ કઈ રીતે પડે છે એમ કહી અને 94મી ગાથા અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને કહી છે. કુંકુંદાચાર્ય ભગવાન 94મી ગાથામાં કહે છે કે ત્રિવિધ એષ ઉપયોગ આત્મ વિકલ્પમ કરોતી ક્રોધોહમ કરતા તસ ઉપયોગસ્ય ભવતી શ આત્મભાવ છે. આ ગાથા ગુજરાતીમાં લઈએ. હું ક્રોધ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણ વિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવભાવનો કરતા બને. ગાથાના અર્થમાં કહે છે કે ત્રિવિધ એટલે ત્રણ પ્રકારનો આ ઉપયોગ, એષ ઉપયોગ અહમ ક્રોધ આત્મવિકલ્પમ કરોતી, એટલે આ ત્રણ પ્રકારનો આ ઉપયોગ, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. આ ઉપયોગ મિથ્યાદર્શન અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો થાય છે ને, મિથ્યાદર્શન અજ્ઞાન અને અવિરતિ, મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરતિ એમ એ ઉપયોગ ત્રણ પ્રકારનો થાય છે એ વાત અગાઉ ગાથામાં આવી. એટલે એમ થયો છે ત્યારે એ હું ક્રોધ છું એવો એ વિકલ્પ કરે છે, એ વિકલ્પ એનો છે અને તેથી સ તસ્ય ઉપયોગસ્ય આત્મભાવસ્ય કરતા ભવતિ. તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. જેવા ભાવ કરે છે એવા ભાવને એ કરે છે એમ એની માન્યતા છે, એનું ભોગવવા પણ અંદર એને પડ્યું છે. એટલે હું ક્રોધ છું, હું માન છું, હું લોભ છું, હું માયા છું, એ રીતે હું પરિણમું છું એમ એવા ભાવનો કરતા ભોગતા થાય છે. અહીંયા ભાવનો કરતા થાય છે એમ કહ્યું છે, પણ વિશેષતાથી એમાં ભોગતાની વાત છે. કેમ કે હું એમ પરિણમું છું એટલે એ ભોગવવા પણ છે, એટલે અનેક પ્રકારના ભાવ લીધા, ક્રોધ, માન, માયા, લોભ, મન, વચન, કાયા અને આ ઇન્દ્રિયોના વિષયો, એ બધા અનેક પ્રકારે એ પોતે વર્તે છે એટલે પોતે એ રૂપ છે એમ એ વિકલ્પ કરી અને એનો એ કરતા થાય છે, તે ઉપયોગરૂપ પોતાના ભાવનો એ કરતા થાય છે. ખરેખર તો એ ઉપયોગ જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. એ જ્ઞાન દર્શનનો ઉપયોગ તો જાણવા વાળો છે, એ તો જ્ઞાન કરવા વાળો છે, પણ અજ્ઞાનને કારણે એની મિથ્યા માન્યતા છે. એટલે એ જાણવાવાળા ઉપયોગમાં જે પ્રતિબિંબિત થાય છે એને એ પોતાનું માને છે અને પોતે એ પણ પરિણમે છે. માટે એવા ઉપયોગરૂપ પોતાના ભાવનો એ કરતા થાય છે. એટલે મૂળ કારણ અજ્ઞાન છે અને એવા અજ્ઞાનને કારણે જેવા ભાવનો એ કરતા થાય છે એવા કર્મબંધ થાય છે, એટલે એવા ભાવ કર્મબંધ થાય છે એમ એ અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. ટીકામાં વધારે સ્પષ્ટતા કરી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન. અહીંયા કહે છે કે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ, ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ, એને ઉદ્ગળ પરિણામ કયા હતા 93મી ગાથામાં અને 92મી ગાથામાં, એને હવે અહીંયા સવિકાર ચૈતન્ય પરિણામ કયા. એવા પરિણામ જીવને થાય છે એ એની ક્ષણિક પર્યાયમાં છે. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ થયું છે, એનું લક્ષ પરનું થયું છે, એને અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, એટલે એનો ઉપયોગ આ ત્રણ પ્રકારે થાય છે. મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ એમ ત્રણ પ્રકારનો એનો ઉપયોગ થાય છે. એટલે જે પરિણામ થયા છે તે સવિકાર ચૈતન્ય પરિણામ છે. આ પરિણામને પહેલા પૂજગળના કહ્યા હતા, ત્યાં એમ સમજાવવું હતું કે એ આત્માના પરિણામ નથી. આત્મા દ્રવ્ય અપેક્ષાએ ત્રણેય કાળ શુદ્ધ છે, આત્મામાં એવો કોઈ ગુણ નથી, માટે એ પરિણામ આત્માના નથી અને પરનું લક્ષ કરતા થાય છે, એટલે એને પૂજગળ પરિણામ કહી અને આત્માથી જુદા પાડ્યા હતા. એને અહીંયા હવે એમ કહે છે કે એ પરિણામ એની પર્યાયમાં થાય છે, એટલે એ વિકાર છે, એ ચૈતન્ય પરિણામ છે, એ સવિકાર ચૈતન્ય પરિણામ છે. પણ સાથે સાથે એ વાત પણ કહે છે કે પરના અને પોતાના અવિશેષ દર્શનથી વિશેષ નથી એટલે અવિશેષ છે. વિશેષ શું છે? વિશેષ એટલે કે તફાવત. પરનો અને પોતાનો એ બે વચ્ચેનો જે તફાવત છે એને એ જાણતો નથી. પર અને પોતે એ બંને ભિન્ન છે, જુદા છે. પર અને પોતાના વિશેષ એટલે તફાવતને એ જાણતો નથી. પરના અને પોતાના અવિશેષ દર્શન, અવિશેષ જ્ઞાન અને અવિશેષ રતિ એમ ત્રણ પ્રકારે એ તફાવત. દર્શનથી પણ એને એનો તફાવત નથી જાણતો એટલે અવિશેષ દર્શનથી, જ્ઞાનથી પણ એ તફાવત નથી જાણતો, એટલે અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, એટલે કે એનું એ રીતે પરિણામ થતું હોય, એટલે કે ચારિત્ર અપેક્ષાથી પણ એને એનો તફાવત જણાતો નથી. એનું પરિણમવું જે રીતે આત્માનું અને આ ભાવરૂપે થાય એ બંનેની વચ્ચેનો તફાવત એને જણાતો નથી, એનો ભેદ જણાતો નથી કે પોતે ભગવાન આત્મા છે. એનું પરિણમન ત્રિકાળ શુદ્ધ હોય, એક નાયક હોય, પોતાને જાણે એવું એનું પરિણમન હોય, આ રાગરૂપ પરિણમન ન હોય, એટલે એને પણ એ જાણતો નથી. એટલે પર અને પોતાની વચ્ચેના અવિશેષ દર્શન, અવિશેષ જ્ઞાન અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભેદરૂપે તો બધું જ છે કે ત્રણેય પ્રકારે એમાં ભેદ પડે છે, તફાવત છે, પણ એવા ભેદને છુપાવીને એ બંને વચ્ચેનો ભેદ, પર અને પોતાની વચ્ચેનો ભેદ, એને છુપાવીને, બધા જ ભેદને છુપાવીને ભગવાન આત્મા ચેતન છે, આ ભાવ છે તે ચેતન નથી, અચેતન છે, ભગવાન આત્માનું લક્ષ સ્વરૂપનું છે, એ વખતે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, એટલે પોતાના ભાવ છે તે શુદ્ધ ભાવ છે, એ એના સહજ ભાવ છે, જ્યારે આ ભાવ છે તે પરનું લક્ષ થતા વિકારી ભાવ છે, એમ એ જુદા છે, એ બંને વચ્ચે ભેદ છે, પણ એવા કોઈ પણ ભેદને એ છુપાવે છે, એટલે બધા જ ભેદને છુપાવે છે, અને એવા બધા ભેદને છુપાવીને ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. ભેદને છુપાવે છે એટલે કે એને ભેદ જ્ઞાન નથી, એ બંને વચ્ચેના તફાવતોને, સ્વ અને પર વચ્ચેના તફાવતને એ દર્શનથી એટલે કે શ્રદ્ધાથી, અવલોકનથી પણ નથી જાણતો, જ્ઞાનથી પણ નથી જાણતો અને ચારિત્રથી પણ એ જાણતો નથી. એ સમસ્ત ભાવોને છુપાવે છે, એ ભેદના ભાવો છે, બંને વચ્ચે તફાવત છે, એ ભેદને એ છુપાવે છે, ગોપવે છે, એટલે કે એને ભેદ જ્ઞાન નથી વર્તતું. ત્યારે એ ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું, ચેતન કોણ છે? ભાવ્ય છે. અચેતન છે તે ભાવક છે. કર્મના ઉદય છે તે ભાવક છે. જ્યારે એ કર્મનો ઉદય છે એનું લક્ષ જીવ કરે છે તો જીવ ભાવ્ય થાય છે, એવો ભાવ્ય ભાવક સંબંધ. કર્મનો ઉદય આવે છે, એ કર્મના ઉદય છે તે ભાવક છે, અને જીવ એનું લક્ષ કરે છે તો એ ભાવ્ય થાય છે, અને એમ ભાવ્ય ભાવકપણાનો સંબંધ જીવને પેલા કર્મના ઉદય સાથે છે, એટલે કર્મ સાથે છે. જો કર્મના ઉદય આવે, સંયોગો આવે, છતાં પણ જીવ એનું લક્ષ કરે નહીં, એ રૂપ થાય નહીં, તો એ ભાવ્ય થતો નથી. એ જાગૃત રહે છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, તો ત્યાં ભાવ્ય ભાવક સંબંધ રહેતો નથી. ભાવ્ય ભાવક સંબંધ ખરેખર તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવ પોતે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એવા ભાવરૂપે પરિણમે છે, અને એ વખતે કર્મનો ઉદય છે એ નિમિત્ત કારણ છે, પણ મૂળ કારણ તો જીવનું પોતાનું જ છે. કર્મના ઉદયને કારણે આવેલા સંયોગો તરફ જો એ લક્ષ ન આપે અને પોતે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે તો એ શક્ય છે. જ્ઞાનીઓ તો એમ જ કરે છે, પણ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ એમ નથી કરતો, એટલે એવા ભાવ્ય ભાવક ભાવને પામે છે. એવા ભાવ્ય ભાવક ભાવને પામે છે, એમાં ભાવક છે તે કર્મના ઉદય છે, ભાવ્ય જીવ છે એટલે જીવના એ પરિણામ છે, એ વખતે એ ભાવ્ય છે. જીવના એવા પરલક્ષી પરિણામ છે એ ભાવ્ય છે. એટલે પછી એમાં એ જે સંયોગો આવ્યા છે એ સંયોગોને જાણે પોતે ભોગવે છે એવો એ ભાવ્ય થાય છે. સંયોગમાં એને ગુલાબજાંબુ મળ્યા છે અને એ વખતે એને ખાય છે તો એને ભોગવે છે એમ એ ભાવ્ય થાય છે. એટલે ભાવ્ય ભાવક ભાવને એ પામે છે. એટલે ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણ. હવે આ બંને વસ્તુ જુદી છે. એક ચેતન છે અને પેલું બીજું જે છે તે અચેતન છે. ભાવ્ય અને ભાવકમાં ભાવ્ય છે તે ચેતન છે અને પેલા કર્મના ઉદય જે છે જે અચેતન છે એ બંનેનો આધાર એક હોય નહીં. પણ એને અજ્ઞાનને કારણે એમ છે કે બંનેનો આધાર એક જ છે. એટલે ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું અધિકરણ એક જ છે. સામાન્ય બંને વચ્ચે એક જ અધિકરણ એક જ આધાર છે. જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે એટલે સામાન્ય અધિકરણ છે. એવા સામાન્ય અધિકરણ એવા એક જ અધિકરણ હોય એમ એ અનુભવે છે અને એમ અનુભવ પણ કરવાથી હું ક્રોધ છું, હું રાગ છું, હું માન છું, હું દ્વેષ છું, હું લોભ છું એવો એનો વિકલ્પ ઉત્પન્ન એ કરે છે. અને તેથી એ પ્રમાણે હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે જે સવિકાર વિકાર સહિત છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. એમ એ પરિણમતો એ પોતાના વિકારી ચૈતન્ય પરિણામનો કરતા થાય છે. સવિકાર એટલે વિકાર સહિત ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવ એવા ભાવનો કરતા થાય છે. એટલે એનો એ ભોગતા થાય છે. એમ એ પોતે કર્મ ભાવ કર્મ બાંધે છે. એક સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણી વાતને લઈ લીધી. શરૂઆત જ એ રીતે કરી કે આ મિથ્યા દર્શન, અવિરતિ, અજ્ઞાન એ ત્રણ પ્રકારે પરિણમવું એ જીવનું અજ્ઞાન અવસ્થામાં થાય છે. એટલે એ પરિણામને જીવના વિકારી પરિણામ કહ્યા. અહીંયા એને સ્વવિકાર ચૈતન્ય પરિણામ કહેવામાં આવ્યા. સ્વવિકાર ચૈતન્ય પરિણામ અજ્ઞાનીને હોય, જ્ઞાનીને ન હોય. કેમ કે જ્ઞાની તો એવા પરિણામ એને જ્યારે થાય છે, શુભાશુભ ભાવ થાય છે, તો એને પોતે જુદા જાણે છે. એને એની જ્ઞાનની પર્યાયમાં જુદા જણાય છે. પણ અહીંયા તો અજ્ઞાન છે ને, એટલે અજ્ઞાનને કારણે એને ભાવકર્મ બંધાય છે એ વાત સમજાવવી છે. શરૂઆતમાં જ કહ્યું ને કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણને બધાને એમ છે કે કર્મ બંધાય છે એના બીજા બધા કારણ છે, પણ મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે કર્મ ભાવ કર્મ બંધાય છે. જળ કર્મ કઈ રીતે બંધાય છે એ વાત તો આપણે સમજ્યા છીએ. એમાં તો પુત્ગળ પરમાણુઓ પોતે જાતે ભેગા થઈ અને બંધાય છે, એના સ્કંધ થાય છે. એ વખતે જીવના ભાવ છે અથવા ભાવ બંધ છે એ એમાં નિમિત્ત કારણ છે. પણ અહીંયા તો ભાવ બંધ કઈ રીતે થાય છે, ભાવ બંધ જીવને કેવી રીતે થાય છે, તો કે જીવ જેવા ભાવ કરે છે એ રીતે એને એવો ભાવ બંધ પડે છે. એટલું આપણે સમજીએ છીએ. પણ ભાવ બંધ કઈ રીતે પડે છે એ વાત અહીંયા તો સમજાવી. એનું મૂળ કારણ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે એવા ભાવ બંધ થાય છે. અજ્ઞાનથી એ કર્મ બંધાય છે, ભાવ કર્મ થાય છે. અને એની અહીંયા સૂક્ષ્મતા દર્શાવી કે કઈ રીતે એ થાય છે. કે એમાં એમ જણાવ્યું કે એ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ એ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે. એ રીતે ખરેખર તો એનો ઉપયોગ વર્તે છે. એનો ઉપયોગ એને જાણવાને બદલે એ ઉપયોગ એ ત્રણ પ્રકારે થાય છે એમ અગાઉ ગાથામાં વાત લીધી હતી. હવે એમાં અજ્ઞાનીને માટે એમ પણ લીધું કે એવા ભાવનો એ કરતા થાય છે એમ ભાવની ગાથામાં લેવામાં આવ્યું, એટલે એ ઉપયોગને કારણે એ એવા વિકારી ભાવનો કરતા થાય છે એટલી વાત લીધી હતી. અહીંયા જરાક ભોગતાપણાની વાત લેવી છે, અને એ ભોગતાપણાની વાતની સાથે એમ સમજાવવું છે કે અજ્ઞાનને કારણે એ એવા ભાવ કર્મ બાંધે છે. એટલે એ ત્રણ પ્રકારે જે પરિણમન છે એને અહીંયા ચૈતન્ય પરિણામ કયા છે. કેવા ચૈતન્ય પરિણામ? તો કે વિકાર સહિતના ચૈતન્ય પરિણામ એમ કહેવામાં આવ્યું. પહેલા એને પુદ્ગળ પરિણામ કહેવામાં આવ્યા હતા. એ પુદ્ગળ પરિણામ એટલા માટે કહેવામાં આવ્યા હતા કે એ આત્મામાં કોઈ એમ એવો ગુણ નથી કે જેને કારણે એ ઉત્પન્ન થાય, અનુભૂતિના કાળે એ ઉત્પન્ન થતા નથી, સિદ્ધ ભગવાનને હોતા નથી, એટલે એમ કરી અને આત્માથી શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા એ શુદ્ધ આત્માથી એને ભિન્ન પાડ્યા, એટલે એને એ વખતે એને પુદ્ગળ પરિણામમાં નાખી દીધા. એમ કરી અને એમાં દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ શું છે એ જણાવવામાં આવ્યું. અને પછી સાથે એ વાત પણ માણુની ગાથામાં કરી દીધી કે અજ્ઞાનીને એ પરિણામ છે કે પોતા રૂપે લાગે છે, પોતે જાણે કે એ રૂપે પરિણમન કરે છે, એનો એ કરતા થાય છે એમ એ ભાણુની ગાથામાં વાત કરી. એટલે ત્યાં કરતાપણાનું મહત્વ હતું, અહીંયા ભોગતાપણાનું મહત્વ છે, અને સાથે એ અજ્ઞાનને કારણે કર્મ બંધાય છે એ વાત સમજાવવી છે. એટલે અહીંયા એમ કહ્યું કે આ છે તે સવિકાર ચૈતન્ય પરિણામ છે. તે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ, એવા ચૈતન્ય પરિણામ, એવા મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ એ સવિકાર ચૈતન્ય પરિણામ પરના અને પોતાના વિશેષોને જાણતા નથી, તફાવતને જાણતા નથી, અને એ પણ તફાવતમાં પણ થોડી વધારે સૂક્ષ્મતાથી વાત કરી. ક્યાં ક્યાં તફાવત બતાવ્યો? કે તફાવત દર્શનથી, તફાવત જ્ઞાનથી, અને તફાવત એના પરિણામથી. એટલે તફાવત નથી, વિશેષ નથી, એટલે પોતાના અને પરના અવિશેષ દર્શન, અવિશેષ જ્ઞાન અને અવિશેષ રતિથી એ ભેદ જે છે એ ભેદને ગોપવી નાખ્યો છે, ભેદને છુપાવી દીધો છે. બંને વચ્ચે અનેક પ્રકારે ભેદ પડે છે, એ બધા ભેદને છુપાવી દઈને, અને ત્રીજી વસ્તુ શું કહી કે ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણ, એટલે ભાવ્ય ભાવક ભાવ્યપણે પોતે જીવ છે અને ભાવક એ કર્મના ઉદયને કારણે આવેલી દશા છે, એ સંયોગો છે. એટલે ભાવ્ય અને ભાવક, અને જ્યારે જીવ એ કર્મના ઉદયોનું લક્ષ કરે છે અને એમ પરિણમન કરે છે ત્યારે એ ભાવ્ય થાય છે, એટલે એવા ભાવ્ય ભાવક ભાવ, એવા ભાવ્ય ભાવક ભાવમાં જે ચેતન છે એ અને અચેતન છે એ બંનેનો આધાર અધિકરણ જાણે કે એક જ હોય એવું અનુભવ કરવાથી. આમ ત્રણ વાત લીધી, અને એમ કરવાને કારણે પોતે એવા વિકલ્પ કરે છે કે હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું, અને એવો વિકલ્પ કરી અને પોતે ભ્રાંતિને લીધે એવા વિકારી ભાવ સહિત વિકારી પરિણામને કરે છે, એવા વિકાર સહિતના ચૈતન્ય પરિણામે પોતે પરિણમે છે, અને એમ પરિણમતો આ આત્મા એવા સવિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. એ ભાવ અનેક પ્રકારે થાય, એ ભાવનો એ કરતા થાય છે, એનો ભોગતા થાય છે. એવી જ રીતે અહીંયા ક્રોધના સ્થાને માયા લઈએ, માન લઈએ, લોભ લઈએ, મોહ રાગ દ્વેષ નોકર્મ મન વચન કાયા, અને પછી ઇન્દ્રિયના વિષયો લઈએ છીએ, સ્તોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શન, એમ 16 સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. તો એ પ્રકારે એ પોતે એવા ભાવનો કરતા ભોગતા થાય છે અને એમ એને ભાવ કર્મ પડે છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે અજ્ઞાન રૂપ એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ત્રણ પ્રકારનું જે સ્વવિકાર ચૈતન્ય પરિણામ અજ્ઞાન રૂપ છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું જે સ્વવિકાર ચૈતન્ય પરિણામ, વિકાર સહિત ચૈતન્ય પરિણામ છે, તે પોતાનો અને પરનો ભેદ નહીં જાણીને હું ક્રોધ છું, હું વાન છું ઇત્યાદિ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય છે. એવા અજ્ઞાન રૂપ ભાવ છે તેનું કર્મ થાય છે, કાર્ય થાય છે, એટલે એવા એને ભાવ કર્મ બંધ પડે છે. આપણે 94 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશો લઈએ. આ ગાથા 92 ગાથા કરતા થોડીક જુદી પડે છે એ વાતને પણ એમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 40, સમયસાર ગાથા 94, ટીકા ઉપરનું પ્રવચન. એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનું સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે. ગાથા 93માં રાગાદી ભાવને ઉદગણના પરિણામ કયા છે અને અહીં તેને આ પરિણામ જે છે એને સ્વવિકાર ચૈતન્ય પરિણામ કયા છે. ત્યાં ઉદગળ પરિણામ કયા હતા એને અહીંયા સ્વવિકાર ચૈતન્ય પરિણામ કયા છે. જો ચૈતન્ય પરિણામની આગળ સ્વવિકાર શબ્દ મૂક્યો છે એ મહત્વનો છે, કેમ કે ચૈતન્ય પરિણામ તો શુદ્ધ પરિણામ જ હોય, પણ અહીંયા વિકાર સહિતના ચૈતન્ય પરિણામ લેવામાં આવ્યા છે. આ વિકાર સહિતના ચૈતન્ય પરિણામ છે એ કંઈ શાશ્વત પરિણામ નથી, સ્વવિકાર ચૈતન્ય પરિણામ કંઈ કાયમ રહેવાવાળા પરિણામ નથી. સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે તે હંમેશા થતા નથી, સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે તે આત્માનું લક્ષ્ય કરવાથી થતા નથી, સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે તે આત્મામાં કોઈ ગુણ એવો છે માટે કંઈ થાય છે એમ નથી, પણ સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે તે પરનું લક્ષ્ય કરવાથી થાય છે. એ સમયની પર્યાય રૂપે છે, એ ક્ષણિક છે અને એ ભાવબંધનું કારણ છે, એ આશ્રવ છે. સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે તે આશ્રવ છે, એટલે એ સ્વવિકાર ચૈતન્ય પરિણામ જીવને અનાદિના થાય છે એક સરખા પણ થતા નથી. ત્યાં એ જીવની પોતાની કંઈક ભૂલ છે અને એ ભૂલ શું છે તો કે એનું અજ્ઞાન છે, એનું એ અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યાત્વ છે. એનો ઉપયોગ એ ત્રણ પ્રકારે પરિણમે છે, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ, ત્યારે એવા સ્વવિકાર ચૈતન્ય પરિણામ થાય છે. એટલે અહીંયા એને સ્વવિકાર ચૈતન્ય પરિણામ કહ્યા છે. અને જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળિક નાયક છે એમ બતાવવું હોય ત્યારે એને એમ કહેવામાં આવે કે એ પરિણામ જીવના નથી, આત્માના નથી, માટે એને એનાથી જુદા છે, એટલે એને પુદ્ગળ પરિણામ કહી અને જુદા પાડ્યા. અહીંયા એ વાત નથી કરવી, અહીંયા દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એની વાત અહીંયા દર્શાવવી નથી. અહીંયા તો અજ્ઞાનને કારણે આવા ભાવ કર્મ બંધાય છે, આવા કર્મ ઉત્પન્ન થાય છે એ દર્શાવવું છે. એટલે અહીંયા એ પરિણામ જે છે એ સ્વવિકાર ચૈતન્ય પરિણામ છે એમ અહીંયા કહેવામાં આવ્યું. કેવી રીતે થાય છે, શા માટે થાય છે એ તો ખૂબ સમજાવવામાં આવ્યું કે અજ્ઞાની છે એને એવા પરિણામ થાય છે અજ્ઞાનને કારણે થાય છે, અને અજ્ઞાનને કારણે થાય છે તો એને પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં એવા પરિણામને પોતાના માને છે એ ભેદ પાડી શકતો નથી, ભેદ જ્ઞાનનો એને અભાવ છે. એ પેલા અરીસામાં દેખાતા મોરને મોર માને છે, એટલે એ ભેદ જ્ઞાન વિનાનો એ પોતાના જ્ઞાનની પર્યાયમાં આવા પરિણામ એને જણાય છે, પ્રતિબિંબિત થાય છે, એને પોતાના માને છે, એ રીતે પરિણમે છે, એનો કરતા થાય છે. એટલે એવા અજ્ઞાનને કારણે એવા ભાવનો એ કરતા અને ભોગતા થાય છે. જ્ઞાની છે એને પણ આવા પરિણામ થાય છે, તો એને માટે એમ કહેવાય કે જ્ઞાનીને એવા પરિણામ રાગદ્વેષના પરિણામ થાય છે, શુભ ભાવ હોય છે અને એને એવા પરિણામ થાય છે પાંચમા ગુણસ્થાન સુધી, તો રૌદ્ર ધ્યાન પણ હોય અને છઠ્ઠા ગુણસ્થાને આર્ધ ધ્યાન પણ હોય, એટલે એવા ભાવ જ્ઞાનીને પણ થાય છે. પણ એ ભાવને જ્ઞાની પોતાથી જુદા જાણે છે, સમજે છે, અનુભવે છે. એ ભાવનું એને આકર્ષણ થતું નથી, એ ભાવમાં એ આવી જતો નથી. એ પોતાથી જુદા છે એમ એને સતત રહે છે, કેમ કે એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, એટલે એને પણ એવા પરિણામ તો થાય છે. એટલે અહીંયા એ પરિણામને વિકાર સહિતના ચૈતન્ય પરિણામ કહેવામાં આવ્યા, અને એ પરિણામ એ કર્મબંધનું કારણ છે. એટલે જ્ઞાનીને પણ કેવા પરિણામ, શુભાશુભ પરિણામ થાય છે, તો એને કારણે એને પણ બંધ પડે છે. એને બિલકુલ બંધ પડતો નથી એમ નથી, એને પણ બંધ તો પડે છે. પણ દ્રષ્ટિ ક્યાં છે? આત્મા તરફ છે, એટલે એની તીવ્રતા પણ નથી, એનો રસ પણ નથી, એટલે એને અતિ અલ્પ બંધ પડે છે. જ્ઞાની છે અને જો મુનિ છે તો ત્રણ કસાયનો અભાવ થયો છે, તો હવે એને જે બંધ પડે એ તો અતિ અલ્પ બંધ પડે છે, કેમ કે એ પરિણામરૂપ પોતે થતો નથી, પોતાના એ પરિણામ માનતો નથી, એટલે એને તો જે બંધ પડે છે તે અતિ અલ્પ બંધ પડે છે. પણ અજ્ઞાની છે એને તીવ્ર બંધ પડે છે, અજ્ઞાનીને તીવ્ર બંધ પડે છે. એટલે આ સવિકાર ચૈતન્ય પરિણામ જે કહેવામાં આવ્યા છે એ દ્વારા કર્મબંધ થાય છે, એ અહીંયા સમજાવવું છે. એટલે જ્ઞાની કે અજ્ઞાની બંનેને જ્યારે એવા શુભાશુભ ભાવ થાય છે ત્યારે બંધ પડે જ છે. ફક્ત જ્ઞાનીને જ્યારે પોતે એવા ભાવોથી પૂર્ણપણે વિરક્ત થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વભાવ ભાવરૂપે પરિણમે છે ત્યારે જ એને નિદ્રા થાય છે અને એવા બંધ પડતા નથી. અન્યથા જ્યારે એ પોતે પોતાના આત્માનું લક્ષ છોડીને બહારમાં આવે છે અને શુભ ભાવ કરે છે કે અશુભ ભાવ કરે છે ત્યારે એને પણ બંધ પડે છે. અહીંયા ગુરુદેવ આગળ કહે છે કે પરને પોતાના માનવા રૂપ સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગ દ્વેષની પ્રવૃત્તિ રૂપ એવા મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપ ત્રણ પ્રકારના એ સ્વિકાર ચૈતન્ય પરિણામ છે. એક તો પરને પોતાના માનવા એ કેવી વાત થઈ? એ ખોટી વાત, જુઠ્ઠી વાત, એ મિથ્યા શ્રદ્ધા છે, એટલે એ મિથ્યા દર્શન છે. પરને પોતાના માનવારૂપ, સ્વરૂપના અજ્ઞાનરૂપ, પોતાનું જેવું સ્વરૂપ છે ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છે એવો નાયક નહીં માનતા, એને મનુષ્ય માનવો કે ચિરિંચ માનવો કે એને અશુદ્ધ માનવો કે વિકારી માનવો કે એને પરનો કરતા માનવો કે પરનો ભોગતા માનવો, એ બધું સ્વરૂપ વિશેનું અજ્ઞાન. એટલે સ્વરૂપના અજ્ઞાનરૂપ પહેલી વાત શું કીધી? પરને પોતાના માનવારૂપ. બીજી વાત, સ્વરૂપના અજ્ઞાનરૂપ, પોતે કેવો છે એનું જ્ઞાન નથી, શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 એવું સ્વરૂપ, એવા સ્વરૂપને જાણે નહીં એવો એ અજ્ઞાની, એટલે સ્વરૂપના અજ્ઞાનરૂપ. અને રાગદ્વેષની પ્રવૃત્તિ રૂપ, રાગદ્વેષની પ્રવૃત્તિ કરતો હોય એવો, એટલે પોતાને રાગદ્વેષ ની પ્રવૃત્તિ છે, પોતે એ પ્રવૃત્તિ કરે છે, પર પદાર્થોનું આકર્ષણ છે, રૂચિ છે, રસ પડે છે અને એમાં પોતે કંઈક કરે, ફેરફાર કરે એવી એની વૃત્તિ છે. પોતાના એવા રાગ અને દ્વેષના ભાવ થાય છે, અનુકૂળતામાં રાગ કરે છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે. પ્રતિકૂળતા ના સંયોગો આવ્યા છે, એ કર્મને કારણે આવ્યા છે, કર્મના ઉદયને કારણે છે, છતાં એ બીજાઓ પ્રત્યે દ્વેષ કરે છે, એમ એ રાગ દ્વેષની પ્રવૃત્તિ રૂપે થાય છે, એટલે એ અવિરતિ રૂપ થાય છે. એટલે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારના એવા વિકારી ચૈતન્ય પરિણામ છે. અને એ ચૈતન્ય સ્વવિકાર પરિણામ પરને અને પોતાને અવિશેષ દર્શનથી એક માને છે, તફાવત નથી જાણતા, એટલે એ એમ એક રૂપે શ્રદ્ધે છે, એક રૂપે જુએ છે, એક રૂપે દેખે છે. અજ્ઞાનથી કર્મ એટલે વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે. આ વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે તે પરિણામ સ્વ અને પરને અવિશેષ એટલે સામાન્ય એક માને છે, બંનેનો તફાવત જાણતા નથી, બંને વચ્ચે ભેદ જ્ઞાન કરતા નથી, બે વચ્ચે વિશેષ એટલે તફાવત છે એ માનતા નથી. વિકારી પરિણામ અને મારી ચીજ, મારી ચીજ શું છે? મારો જ્ઞાન સ્વભાવ, મારો આનંદ સ્વભાવ, મારો સુખનો સ્વભાવ એ મારી ચીજ છે. મારો અનંત ગુણોને કારણે જે સ્વભાવ છે તે શુદ્ધ નિર્મળ સ્વભાવ એ મારી ચીજ છે. અને આ વિકારી પરિણામ છે. એટલે વિકારી પરિણામ અને મારી ચીજ ભિન્ન છે એવું અજ્ઞાની માનતો નથી. વિકાર પરિણામ અને હું બે ભિન્ન છીએ એમ તફાવત ન માનતા, એવા વિશેષને ન માનતા, બે એક છીએ એવું અવિશેષપણાને એ ગ્રહે છે, માને છે. અમે બંને એક છીએ, વિકારી પરિણામ અને હું બંને એક છીએ એમ એ વિશેષને નહીં માનતા, બે એક છીએ એવું અવિશેષપણે એ માને છે. એ અવિશેષપણે એટલે સામાન્ય માને છે, બંને એકરૂપ છે. અને પછી બંનેનો આધાર પણ એક જ છે એમ પણ માને છે. ભાવ્ય ભાવક ભાવની વાત લઈએ ત્યારે એમાં એનો આધાર પણ છે એક એમ પણ માને છે. અહીંયા તો એટલી વાત લીધી કે બંને જે વિકારી પરિણામ અને હું એ બંને વચ્ચેનો ભેદને સમજતો નથી, એટલે એને અવિશેષપણે એટલે સામાન્ય માને છે. રાગ અને સુખ દુઃખની કલ્પના અને નિજ આત્મા બંને એક છે એમ સ્વવિકાર ચૈતન્ય પરિણામ માને છે. બે વચ્ચે ભેદ વિશેષ છે, બે વચ્ચે જુદાપણું છે, તફાવત છે એવું જે તફાવત જે છે, ભેદ છે, વિશેષ છે, એને એ ગ્રહણ કરતો નથી, એને એ માનતો નથી, એવો એ અજ્ઞાની છે એવું એને અજ્ઞાન વર્તે છે. અને એવું અજ્ઞાન વડે એ જીવ બે વચ્ચેના ભેદને માનતો નથી. એટલે આગળ પણ અહીંયા કહે છે કે એવું અજ્ઞાન વડે જીવ માનતો નથી, વળી અવિશેષ જ્ઞાન એટલે બંનેનું એકપણાનું જ્ઞાન કરે છે. જ્ઞાનથી પણ એને એ ભેદ જણાતો નથી. પહેલા દર્શનનો અવિશેષ લીધો, હવે જ્ઞાનનો અવિશેષ લેતા સમજાવે છે કે વળી અવિશેષ જ્ઞાન એટલે બંનેનું એકપણાનું જ્ઞાન કરે છે. બંનેનું જ્ઞાન કરે એટલે કે પોતે જ્ઞાયક છે એમ થવું જોઈએ, અને પેલા પરિણામ જે છે તે અચેતન જળ છે એમ થવું જોઈએ. એને બદલે એ બંને વચ્ચેનો તફાવત છે એ જાણતો નથી, વિશેષને જાણતો નથી, એટલે જ્ઞાન પણ એ અવિશેષ જ્ઞાન કરીને એ બંનેનું એકપણું કરે છે, બંનેને જ્ઞાનમાં એકરૂપ માને છે. રાગ અને હું એક છીએ એમ બંનેને એક જાણે છે. એટલે જીવના સ્વવિકાર પરિણામ આવું બંનેનું એકપણું માને છે, બંનેનું એકપણું જાણે છે, બંનેનું એકપણું આચરે છે, બંનેનું એકપણું આચરે છે. રતિની વાત આવે ને, એટલે જળ કર્મને કારણે આવું બંનેનું એકપણું જાણે છે અથવા માને છે, આચરે છે એમ નથી. જળ કર્મને કારણે થતું નથી, જળ કર્મ એને કંઈ કરાવતા નથી. જળ કર્મ તો પૂતગળ સ્કંદ છે, એ કંઈ કરાવે છે એમ નથી, પણ એ પોતે કરે છે. સ્વપરનું ભેદ જ્ઞાન નથી, સ્વપરના અજ્ઞાનને કારણે સ્વપરનો વિશેષ નથી જાણતો, સ્વપર વચ્ચેનો તફાવત નથી કરી શકતો, એટલે એ આવા વિકારી ચૈતન્ય પરિણામ કરે છે અને એ પરિણામ રૂપે પોતે થાય છે અને એમ એને એવા ભાવનું કરતાપણું છે, ભોગતાપણું છે અને એમ ભાવ કર્મ બંધાય છે. અહીંયા પાના નંબર 41 ઉપર આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ચૈતન્યના વિકારી પરિણામ અજ્ઞાનથી એમ માને છે કે વિકારી ભાવ અને ત્રિકાળી આત્મા બે એક છે. દયાદાન વ્રત આદિ ભાવ અને શુદ્ધ નિર્મળ આત્મા બે એક છે એમ અજ્ઞાનથી માને છે. જ્ઞાની તો બંનેનો વિશેષ એટલે કે ભેદ જાણે છે. એટલે જ્ઞાનીને તો આ વાત નથી. જ્ઞાનીને રાગ તો આવે છે, રાગ તો આવે પાંચમા કુંઠાને પણ. એને રૌદ્ર ધ્યાન હોય, સાયિક સમચિતિ મુનિ હોય તેને છઠ્ઠા કુંઠાને આ ધ્યાન પણ હોય. છઠ્ઠા કુંઠાને ત્રણ શુભ લેસ્યા હોય છે, એ લેસ્યા પણ રાગ છે, શુભ ભાવ છે એટલે લેસ્યા છે. છતાં તે રાગ અને આત્મા બે ભિન્ન છે એમ જ્ઞાની સમજે છે, જાણે છે, અનુભવે છે અને એમ જ એના જ્ઞાનમાં દેખાય છે. કેમ કે લક્ષ્ય આત્મા તરફ છે, દ્રષ્ટિ આત્મા તરફ છે એટલે એનાથી એ જુદો પડ્યો છે. એને તો ભેદ જ્ઞાન છે, પરંતુ અજ્ઞાની અજ્ઞાનને કારણે એ રાગ અને વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ શુભ ભાવ અને તેમાં એ ખુશીપણાનો જે ભોગતા ભાવ, એ હું છું તે ભાવ મારા છે એમ બંનેની સાથે એકરૂપતા માને છે, બેને એકપણે માને છે અને બેનું એકપણું જાણે છે અને રાગમાં એકપણે લીનતા કરે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની લીનતા છોડી અને અજ્ઞાની રાગમાં લીનતા કરે છે. પોતાના સ્વરૂપમાં લીનતા કરવી જોઈએ ને, એને ઠેકાણે આ રાગમાં લીનતા કરે છે. અને આ રીતે બંને વચ્ચેના જે ભેદ, કેટલાય પ્રકારે ભેદ પડે છે, એ ભેદ બધાને એ ભૂલી જાય છે, એ ભેદને છુપાવી દે છે, એ ભેદને ગોપવી દે છે અને બંનેની વચ્ચે એકરૂપતા કરી બેસે છે. વિકારી પરિણામ અને અવિકારી શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ આત્મા બેનો સમસ્ત ભેદ છુપાવી દઈ, ઢાંકી દઈ અજ્ઞાની બેને એકપણે માને છે. ગુરુદેવ કહે છે કે રે, વ્યવહાર રત્નત્રયનો રાગ, શુભ ભાવ અને હું એટલે આત્મા એ એક છીએ એમ એ માને છે, ત્યારે એ બધા ભેદ છે એ બધા ક્યાં ચાલ્યા જાય, એ ઢંકાઈ જાય છે, છુપાઈ જાય છે. અને એમ બે વચ્ચેનો ભેદ જ્યારે ઢંકાઈ જાય, છુપાઈ જાય, ભેદ દેખાય નહીં, એટલે પછી એ મિથ્યાત્વને કારણે, એ મિથ્યા માન્યતાને કારણે, અજ્ઞાનને કારણે એ બંનેને અભેદ માને. કોને? એ વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા બેને એક માને અને એકપણાને એ પ્રગટ કરે. આવી આ વાત છે. ખરેખર તો એ વ્યવહાર રત્નત્રયનો ભાવ, શુભ ભાવ એ એનાથી જુદો છે એવું ભેદ જ્ઞાન એને હોવું જોઈએ. પણ અજ્ઞાની છે, અજ્ઞાનને કારણે એને એવું ભેદ જ્ઞાન નથી. એની શ્રદ્ધા ખોટી છે, શરૂઆત જ ખોટી થાય છે. શરૂઆત જ ખોટી છે કે વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ છે એ મારો છે એવી માન્યતા સાથે ધર્મમાં જે પ્રવેશે છે એની શરૂઆત જ ઊંધી થાય છે. હા, અઘરું લાગશે, આકરું લાગશે, પણ એને સમજવું પડશે. પ્રથમ જ શ્રદ્ધામાં એને નક્કી કરવું પડશે કે આ જે છે તે શુભ ભાવ એ મારો નથી. ભગવાન આત્મા છું હું, મારા આ ભાવ હોય નહીં. શરૂઆત જે કરે છે કે શુભ ભાવ મારો છે અને શુભ ભાવ રૂપે હું પરિણમું છું અને એમાં ધર્મ છે, એ વાત, એ શરૂઆતની વાત જે છે ત્યાં જ એની ભૂલ થાય છે. મોટાભાગના જીવોને આ જ થાય છે. શરૂઆત જ ખોટી છે, શ્રદ્ધા જ ખોટી છે. એટલે તો કહ્યું કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધી કોઈ ધર્મ છે જ નહીં. સૌથી પહેલા આ જ નક્કી કરવાનું છે, શ્રદ્ધામાં આ લેવાનું છે. પ્રથમ જ શ્રદ્ધામાં આ નક્કી કરવું પડશે. જ્ઞાનમાં એ આવો નિર્ણય કરે અને પછી એ આગળ વધે તો સ્વભાવની સન્મુખતાનો પ્રયોગ કરે, એટલે પોતાના સ્વરૂપમાં જવા માટે એ ઉદ્યમી થાય અને સ્વરૂપનો અનુભવ કરે. પણ હવે અહીંયા તો શ્રદ્ધામાં જ ભૂલ છે. શુભ ભાવ મારો, શુભ ભાવ મારો, અને એ શુભભાવને કારણે ધર્મ થાય એવી ઊંધી મિથ્યા માન્યતા રૂપે એ આગળ વધે તો એ શું આગળ વધવાનો છે? એમાં ધર્મમાં શું પરિણમન કરશે? એનું ધર્મમાં કેવી રીતે પ્રવર્તન થાય? ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધા સહિત એ આગળ શું વધવાનો છે? એટલે ખોટી શ્રદ્ધા એને પહેલાં તો છોડવી છે, અને એ માટે એણે પહેલાં નક્કી કરવું પડશે, શ્રદ્ધામાં લેવું પડશે. ધારણા જ્ઞાન દ્વારા એને શાસ્ત્રોનો અભ્યાસ કરી, તર્ક દ્વારા સમજી, અને એને ધારણા જ્ઞાન સુધી પહોંચવું પડશે. એટલે કે જ્ઞાનમાં એવો નિર્ણય કરવો પડશે કે આ શુભ ભાવ છે તે મારો નહીં, હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક એનાથી જુદો છું, એવું એને નક્કી કરવું પડશે. અને પછી પોતાનો શુદ્ધ સ્વભાવ છે તેવા શુદ્ધ સ્વભાવની સન્મુખતા એટલે સ્વાનુભૂતિ, એ સ્વાનુભૂતિનો પછી પ્રયોગ થશે. પેલા નક્કી તો કર ભાઈ, જેણે નક્કી કર્યું છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, એને પછી એ ધારણા જ્ઞાન સુધી અટકી રહેવાનું પણ હોતું નથી. એ પછી પુરુષાર્થ કરે, સ્વાનુભૂતિનો પુરુષાર્થ પણ સાથે ને સાથે પછી થવો જોઈએ. કે 50 વર્ષ સુધી શાસ્ત્ર વાંચ્યા કરે ને એને ધારણા જ્ઞાન સુધી એમ નક્કી થયું હોય કે આ સ્વભાવ મારો નથી, અને એ સ્વાનુભૂતિનો પ્રયોગ ન કરે તો પણ ખોટું છે. અને જેને આ શ્રદ્ધામાં આવ્યું જ નથી કે શુભ ભાવ મારો નથી, આ કોઈ પણ ભાવ છે તે મારો નથી, એવી હજી વાત જ ગળે ઉતરી નથી, એને કોઈ શાસ્ત્રનો અભ્યાસ જ નથી કર્યો, અને સીધો જ એ ધ્યાનનો પુરુષાર્થ કરવા બેસે કે બસ હું સ્વનો અનુભવ કરું, તો એ પણ બરાબર નથી. એ પણ વાત બરાબર નથી. સ્વભાવની સન્મુખતા તો ક્યારે થાય? કે પહેલા એ અભ્યાસ કરે, નક્કી કરે, તર્ક દ્વારા નક્કી કરે, વાંચન વિચાર મનન ચિંતન દ્વારા નક્કી કરે કે શુભ ભાવ છે, બીજા અન્ય ભાવ છે, એ બધા ભાવોથી જુદો ભગવાન આત્મા છે, એવું એ ભેદ જ્ઞાન કરે. એવું ભેદ જ્ઞાન એને શ્રદ્ધામાં હોય કે ધારણા જ્ઞાન સુધી હોય, અને આટલે સુધી પહોંચતા પહેલા એને પર પદાર્થોથી પોતે જુદો છે, પૂતગળથી પોતે જુદો છે, શરીરથી જુદો છે, એ બધું તો પહેલા થઈ જાય, અને પછી એ પોતે આ ભાવોથી પણ જુદો છે એમ કરે. અને એટલે સુધી પહોંચ્યો છે જે આ 10-10 વર્ષથી અભ્યાસ કરે છે, એણે હવે અભ્યાસ કરવાની સાથે સ્વાનુભૂતિનો પ્રયોગ કરવો જોઈએ. એટલે જેને આવી ધારણા થઈ છે, જેને આવી માન્યતા થઈ છે, જેને આવી શ્રદ્ધા થઈ છે, એ સ્વભાવ સન્મુખતાનો પ્રયોગ કરે. એટલે પહેલા તો નિર્ણય થાય, અને નિર્ણય થયા પછીથી એ પ્રયોગ કરે. પણ જેને નિર્ણય નથી થયો એનું શું? એને અભ્યાસ કરવો પડશે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ, ખૂબ અભ્યાસ કરવો પડશે. માત્ર સ્વાધ્યાયમાં હાજરી આપી 1 કલાક એટલે આવડી જાય, થઈ ગયું, સમજાઈ ગયું એમ નહીં ચાલે પ્રભુ. આ શાસ્ત્રોની રચના થઈ છે તે કોને માટે થઈ છે? એ આપણે માટે થઈ છે. એ જ્ઞાની પુરુષોએ કરુણા કરીને આપણે માટે આ બધી શાસ્ત્રોની રચના કરી છે કે ખૂબ શાસ્ત્રનો અભ્યાસ કરી અને એમ કરવું પડશે. ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. હું ભોગવનાર ભાવક અને ભોગવવાના જે ભોગવવા યોગ્ય વિકાર તે મારું ભાવ્ય. હવે અહીંયા બીજી રીતે ભાવ્ય ભાવકને લીધું છે આપણે, જે પહેલા લીધું એ તો છે, ને પછી આગળ વધીએ તો પછી જ્યારે ભોગતા થાય છે ત્યારે એની માન્યતા એવી છે કે એ પોતે ભોગવનારો ભાવક અને એનું ભોગવા યોગ્ય જે કંઈ છે વિકાર છે તે એનું એ ભોગ્ય છે અથવા એ ભાવ્ય છે. અને આપણે અગાઉ જે રીતે લઈ ગયા છીએ એ રીતે પેલા કર્મના ઉદય વર્તે છે, તો એ કર્મના ઉદયો વર્તે છે, જળ કર્મ ઉદયમાં આવ્યું છે, જે સંયોગ આવ્યા છે એની સાથે જે જોડાય છે ત્યારે એ ભાવ્ય થાય છે, જીવ ભાવ્ય થાય છે. અને એનો ભોગવનારો થાય છે ત્યારે પછી હું ભોગવનાર ભાવક અને આ જે ભોગવવા યોગ્ય વિકાર છે તે મારું ભાવ્ય, અથવા વિકારી ભાવ ભાવક, અથવા વિકારી ભાવ છે એ ભાવક અને હું ભોગવવા યોગ્ય ભાવ્ય, એમ ભાવ્ય ભાવક ભાવપણાને પામેલા એવા ચેતન અને અચેતનનું બેનું જાણે અધિકરણ એક જ હોય, આધાર એક જ હોય તેમ અજ્ઞાનથી માને છે. ભગવાન આત્મા નાયક પ્રભુ શુદ્ધ ચૈતન્યમય છે અને રાગમાં ચૈતન્યનો અભાવ હોવાથી તે અચેતન છે. આ ચેતન અચેતન બંનેનો અજ્ઞાની એક આધાર માને છે, બંનેનો આધાર એક હોઈ શકે નહીં, ચેતનનો અને અચેતનનો આધાર એક હોય નહીં, વિકારનો ઉત્પન્ન કરનાર પણ હું અને જ્ઞાનમાં જાણવું થાય તેનો ઉત્પન્ન કરનાર પણ હું, એમ અજ્ઞાની બંનેનું સામાન્ય અધિકરણ માને છે. શું સામાન્ય અધિકરણ માને છે? કે વિકારનો ઉત્પન્ન કરનાર પણ હું અને જ્ઞાનમાં જાણવું થાય તેનો ઉત્પન્ન કરનાર પણ હું, એમ અજ્ઞાની બંનેનું સામાન્ય અધિકરણ માને છે. જ્ઞાની શું માને છે? કે હું તો જ્ઞાયક છું અને પેલા ભાવ જે છે એનો ઉત્પન્ન કરનારો હું નથી, મારા દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવને હું ઉત્પન્ન કરું. એટલે જ્ઞાનીની તો એમ માન્યતા છે, વિકારનો ઉત્પન્ન કરનાર જ્ઞાની થતો નથી. પણ અજ્ઞાની એ વિકારનો ઉત્પન્ન કરનાર, વિકારનો આધાર પણ હું અને જ્ઞાનમાં એને જાણવા વાળો પણ હું, એ બંનેનો આધાર એક જ માને છે. વિકારનો ઉત્પન્ન કરનાર પણ હું અને જ્ઞાનમાં જાણવું થાય એ જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થાય છે એનો ઉત્પન્ન કરનાર આધાર પણ હું, એ બંનેનો આધાર હું, એમ અજ્ઞાનીનું બંનેનું સામાન્ય અધિકરણ છે. સુરદેવ કહે છે, સૂક્ષ્મ વાત છે ભાઈ, સમ્યક દર્શન અલૌકિક વસ્તુ છે. જ્ઞાનીની અને અજ્ઞાનીની માન્યતાઓને અહીંયા દર્શાવી અને આપણને સમજાવ્યું છે કે સાચી માન્યતા કઈ રીતે હોય અને અજ્ઞાનીની માન્યતા કઈ રીતે હોય છે, અને તમને અનાદિથી આ અજ્ઞાન રૂપે પરિણમન છે અને જે માન્યતાઓ છે તે અજ્ઞાનીની માન્યતા છે, અજ્ઞાનીને હોય એવી માન્યતા છે. માટે સાચી માન્યતા શું છે એને સમજી અને તમે પુરુષાર્થ કરો. એટલે બંને વાતને સાથે સાથે લઈ અને સમજાવવામાં આવ્યું છે. આગળ અહીંયા કહે છે ગુરુદેવ ત્રીજા પેરેગ્રાફમાં કે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનાદર કરી રાગ મારી ચીજ છે, પુણ્ય પાપના ભાવ મારી ચીજ છે એવું માને તેને પોતાના સ્વભાવ પ્રત્યે અણગમો છે, પોતાના સ્વભાવ પ્રત્યે અણગમો છે, દ્વેષ છે અને ક્રોધ છે. પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એનો અનાદર કરે અને પુણ્ય પાપના ભાવ રૂપે પોતે થાય, આ કેટલી મોટી વાત કરી. પોતે જ્ઞાતા છે, દ્રષ્ટા છે, જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે એનો અનાદર કરે અને પોતે પુણ્ય પાપના ભાવ રૂપે થાય, પોતાની ચીજનો અનાદર કરવો, અણગમો કરવો, એ જ દ્વેષ છે, એ જ ક્રોધ છે. ખરેખર તો પોતાની ચીજ છે એનો આદર હોય અને પરલક્ષે થતા ભાવ છે એનો અનાદર હોય. પોતાની ચીજ છે, પોતાનો જ્ઞાયક સ્વભાવ છે એનો આદર હોય, એનું માન હોય, એનું મહાત્મ હોય, અને આ પરના લક્ષે થતા વિકારી ભાવ, વિભાવ ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ એનો અનાદર હોય, એનો તિરસ્કાર હોય, પણ એમ નથી કરતો, આ તો ઊંધું કરી રહ્યો છે. ખરેખર તો હું રાગથી ભિન્ન જ્ઞાતા સ્વરૂપે છું એવું જ્ઞાન કરવું જોઈએ, પણ એવું જ્ઞાન ન કરતા અજ્ઞાનથી જે રાગાદી ઉત્પન્ન થયા છે તે રાગાદી અને આત્મા બેનો એક આધાર છે કે હું છું, એ રાગ પણ મારો છે અને એને જાણવાવાળો પણ હું છું, હું દ્વેષ છું, હું પુણ્ય છું, હું પાપ છું, એમ એ વિકલ્પ ઉત્પન્ન કરે. આ દયાદાન વ્રત તપ આદિના વિકલ્પોનો કરતા ભોગતા હું, એના પરિણામ આવે એનો ભોગતા હું, એમ એ અજ્ઞાની પોતાના વિકલ્પ નામ વૃત્તિ ઉત્પન્ન કરે છે અને એમ કરતા જે ભાવ થાય છે એ ભાવનો કરતા ભોગતા થઈ અને એ ભાવ કર્મને બાંધે છે. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી. અહીંયા પારણ નંબર 45 ઉપર ભાવાર્થમાં ગુરુદેવ કહે છે કે દયાદાન અને પુણ્ય પાપના ભાવ અને પોતાનો ભેદ નહીં જાણીને હું ક્રોધ છું, હું રાગ છું, હું માન છું, આ રાગાદી હું કરું છું, હું દયા પાડું છું એવું અજ્ઞાની માને છે, તેથી સ્વવિકાર ચૈતન્ય પરિણામ રૂપે પરિણમતો તે પોતાના સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ એનું કર્મ થાય છે આ પ્રમાણે ભોક્તાપણાની આ ગાથામાં પણ કર્તા કર્મનું કથન કર્યું. અને એ રીતે આ 94મી ગાથા અહીંયા પૂરી થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચલી દિન રાત.